સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 84, પ્રસારણ તારીખ 4 સપ્ટેમ્બર 2008. આજે અમારા મહેમાન બનેલા વડીલ શ્રી દાનસંગભાઈની જેમ જ રેડિયો ફરતા ગોઠવાઈ ગયેલા મારા તમામ ખેડૂત ભાઈઓ બહેનોને ઉમાના નમસ્કાર.
એ મારા હંધાઈને જાજા હેતથી નમસ્કાર ને જય માતાજી.
દાનસંગભાઈ, વરસાદે તો આ વર્ષે ભારે કટોકટી ઉભી કરી દીધી છે.
ઉમા બેન, વરસાદે શંકરભાઈ ની ઘોડે રખડું થઈ ગયો છે. જ્યાં જરૂર છે ત્યાં નથી આવતો. અને આમ બિહાર, ઉત્તર પ્રદેશ ને બાંગ્લાદેશ માં હાહાકાર વર્તાવી દીધો છે.
પણ આ બધી મુશ્કેલીઓ વચ્ચે અડીખમ ઉભો રહે એ જ સાચો ખેડૂત દાનસંગભાઈ.
ભાઈ, ઈ હાટું તો હું હમણાં ઓલી ખેડૂત શિબિર માં ગયો હતો. ત્યાં ડોક્ટર પરાશરાજી જેવા જ ખેતી નિષ્ણાત આવ્યા હતા. અને એ હંધી કામ ની વાત કરવા આજ વેળા હરપુગી ગયો છું. હું બેન,
શું વાત છે, એક ખુશખબર તો હું લેતી આવે છું.
વાહ વાહ વાહ, તો આજ સોનામાં સુગંધ ભરશે. એમ કરો, પહેલી ખુશખબર તમે આપો.
આપું ખરી, પણ થોડીક જ, કારણ કે અત્યારથી જ બધા ડીએસસી માં અને પરેશભાઈ ના મોબાઈલ પર ફોન કરવા માંડશે.
પણ જરાક અણહાર તો આપો કે એ ખુશખબર શેની છે.
દાનસંગભાઈ, તમે તો જાણો છો, 2 વર્ષમાં આખા રાજ્યમાંથી ખેડૂત ભાઈઓ બહેનો એમની ખેતીને લગતી મૂંઝવણો ઉકેલવા દર ગુરુવારે સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ અચૂક સાંભળવા લાગ્યા છે. અને ડીએસસી માં કે ડોક્ટર પરાશરાજીને અથવા લાલને ફોન કરવા લાગ્યા છે.
અને એમ કરતા કરતા એક દી ગામો ગામ ખેતીના જાણકાર, એક બે ખેડૂત ભાઈ બહેન તૈયાર થઈ જ જશે અને આખા રાજની ખેતીમાં રંગ આવી જશે.
એટલે જ તો હવે કોઈને ફોન કરવાના બદલે એક પણ પૈસાનો ખર્ચ ના કરવો પડે અને ગણતરીની મિનિટોમાં તમારી મૂંઝવણનો ઉકેલ મળી જાય એવી વ્યવસ્થા ડીએસસી માં ગોઠવાઈ રહી છે. એની બરાબર ચકાસણી આપણા નિયમિત ખેડૂત ભાઈઓ બહેનો જ કરે એ માટેની વાત આપણે કાર્યક્રમના અંતે કરવાના છીએ.
હું વાત કરો છો, 24 કલાક કોમ્પ્યુટર થી જવાબ મળશે.
હા,
ખેડૂત ખાસ ભણેલા ન હોય તોય.
હા હા, માત્ર ટેલિફોન કે મોબાઈલ ના 2-4 આંકડા દબાવી શકતા હોય એવા કોઈ પણ ખેડૂત ભાઈ બહેન ઈચ્છે ત્યારે એમની ખેતીને લગતી મૂંઝવણનો ઉકેલ મેળવી શકશે.
વાહ વાહ, રંગ છે ડીએસસી ને અને સજ્જતા સંઘ ને. બાપા, આ તો ખેડૂત ને બરોબર ધ્યાન દઈને સાંભળવા જેવી વાત છે. હો, એટલે નોટ કે ડાયરી ને પેન પેન્સિલ હાથ વગા જ રાખજો અને હંધીએ વાત નોંધી લેજો પાસા.
પણ પહેલા તમારી ખુશખબરી ની વાત તો કરો.
અમારી પાસે તો બીજી કઈ વાત હોય. આ હું ખેડૂત શિબિર માં ગયો તો એમાંથી સોમાહામાં હવે કઈ કઈ કાળજી લેવી જોઈએ એની વિગત લેતો આવ્યો છું.
એમ કરો દાનસંગભાઈ, આજે હું બધા ખેડૂત મિત્રો વતી પૂછતી જાઉં અને તમે એનો ઉકેલ બતાવો.
કામ તો જરાક અઘરું છે.
લે, એમાં શું,
પણ અખતરો કરી જોઈએ.
હા, કરીએ.
હંધાય ખેડૂત ભાઈ બહેનું ને બરાબર લાગે છે કે નહીં.
સારું દાનસંગભાઈ, જ્યાં જ્યાં કપાસ વવાયો છે ત્યાં એક બાજુ કપાસમાં ફાલ આવી ગયો છે અને ઝીંડવા બેસી ગયા છે, તો બીજી બાજુ પાન લાલ થવાની ફરિયાદ આવી છે, તો એનું શું કારણ હશે એ કહો અને પછી આપણે એના ઉકેલ ની વાત કરીએ.
એમાં તો એક જ વાત થઈ કે નવા સુધારેલા શંકર કપાસમાં પોષક તત્વોની ખેંચ ઝટ પડે છે અને કાં તો જમીનમાંથી નકર ઉપરથી પણ પોષક તત્વો મળતા રહેવા
જોઈએ. અને એ માટે સૌથી વધુ જરૂર પડે છે જમીનમાં ભેજની. વરસાદ ખેંચાય પણ કપાસને પાણીની ખેંચ પડવા દેવાની નહીં. અને ફાલ કે ફૂલ વધારે ખરતા હોય તો મેંગેનીઝ, ઝીંક અને બોરોન જેવા સૂક્ષ્મ તત્વોનો ઉપરથી છંટકાવ કરવાનો જ.
હા ઉમા બેન, શિબિરમાં સાબરકાંઠા કોઈરના ખેડૂત ભાઈ બહેનોની ફરિયાદ હતી કે કપાસમાં મૂળનો કોવારો દેખાણો છે, તો એનું કારણ તો ફૂગ જ હશે ને.
બિલકુલ સાચી વાત કરી તમે. આપણે ચોમાસા પહેલાથી જ કહેતા આવ્યા છીએ કે કપાસ હોય, મગફળી હોય, ડાંગર હોય કે એરંડા અથવા કઠોળ હોય, આપણે ત્યાં ફૂગનો ઉપદ્રવ ખૂબ વધારે છે. એટલે વાવણી કરતા પહેલા જો બિયારણને ફૂગનાશક દવાનો પટ આપ્યો હોય કે વાવણી પછી ટ્રાયકોડરમાં છાંટી હોય તો આવી ફરિયાદ રહે જ નહીં.
ટૂંકમાં એમ કહો ને કે જે કામ પહેલા નથી કર્યું એ હજી એ ભૂલ્યા વગર કરજો. અને જે સોડ મૂળના કોવારાના લીધે હાવ હુકાઈ ગયા હોય એને તો ઉંબળીને શેઢે લઈ જઈ હળગાવી નાખજો, એટલે ખેતરમાંથી એટલી ભૂક તો ઘટશે જ ને.
વાહ દાનસંગભાઈ વાહ, તમે તો ખરેખર ખેતી નિષ્ણાત બની ગયા હો.
ઉમા બેન, આપણે ક્યાં ડિગ્રીના કાગળિયા હાથમાં લઈને ફોટા પડાવવા છે? અહીં તો અખા ભગતે કીધું છે એમ કે ભાષા ને હું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર.
છતાં પણ જે તે ઉપાય વહેલા સર, અને જરૂરી હોય એટલો જ કરવાનો. જેમ કે તડકો પડવા માંડ્યો છે એટલે અફલારોટનો રોગ ઘટ્યો છે, પણ અત્યારે મગફળીમાં, ખાસ કરીને આડી વેલડી મગફળીમાં પાણીની ખેંચ વધારે વરતાતી હશે, અને અત્યારે એની કટોકટીની અવસ્થા
છે,
એટલે સમયસર પિયત ના આપીએ તો સોયા ઓછા બેસે કે દાણા ઓછા બને, અને જેટલા દિવસ પાણી આપવાનું મોડું કરીએ એટલા દિવસ રોજનું 5% ઉત્પાદનનું નુકસાન જાય.
જોકે એ તો બરાબર છે, પણ કેટલેક ઠેકાણે મગફળીમાં અને દિવેલાના પાકમાં લશ્કરી ઈયળની રાઈડ આવવા માંડી છે, તો એનો ઉપાય હું કરવો?
એમ કરો, જંતુનાશક દવા સિવાયનો સહેલો છતાં પાકને તથા વાતાવરણને લાભદાયક એવા બે ઉપાય તમે કહો.
એ તો હવે સજ્જતા સંઘ ને ડીએસસી ની સલાહથી હંધાય ખેડૂત અજમાવા જ માંડ્યા છે. હા, પેલું તો 1 વીઘાના પ્લોટમાં 3-4 ઠેકાણે પંખીઓની બેઠક બનાવવાની, અને શરૂમાં આજુબાજુ થોડાક મમરા કે ઝાર વેરવાની, એટલે પંખી ખાવા આવશે અને પછી માંડશે લશ્કરી ઈયળું ખાવા.
બરાબર. અને બીજો ઉપાય?
બીજો ઉપાય ઓલી ફેરોમેન ટ્રેપની જાળી અને ગંધનું પતરું ટીંગાડવાનો, એટલે હંધાય ફૂદા જાળીના પાંજરામાં આવી જાય.
બસ, અને પછી એમ લાગે કે હજી પણ ઈયળોનો ઉપદ્રવ અસહ્ય છે તો ક્લોરપાયરીફોસ, ક્વિનાલ્ફોસ કે DDVP જેવી દવાના 10-12 દિવસના અંતરે 2 છંટકાવ કરી દેવાના, લશ્કર ઈયળો કાબુમાં આવી જશે.
એ ઉમાબેન, અમારા ભાઈલમાં જ્યાં ડાંગર વવાય છે ત્યાં કે છે કે 15-20 દિવસમાં પાન વાળનારી ઈયળ ઉપાડો લેશે એવું લાગે છે, તો ઈ હાટું આ ક્લોરપાયરીફોસ જ વાપરવાની ને?
હા, ક્લોરપાયરીફોસ પણ ડાંગરમાં પાન વાળનારી ઈયળને કાબુમાં લેવા વાપરી શકાય છે, પણ એનો ઉપદ્રવ જો વધારે જણાય તો કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ કે પછી સાયપરમેથ્રિનનો છંટકાવ કરવો જોઈએ, જેથી ઈયળો ઝડપથી કાબુમાં આવી જશે.
સાંભળ્યું ને ભાઈઓ બહેનો, આ રીતે મનમાં જે કઈ મૂંઝવણ હોય એનો ઉકેલ તરત પૂછી જ લેવાનો. ભલી કહેવત છે ને, ધર્મના કામમાં ઢીલ કરવાની જ નહીં.
એટલે તો આપણે ખેડૂત મિત્રો માટે એક અલગ વિભાગ રાખેલો છે જેનું નામ છે પૂછો સવાલ.
આજે કોના કોના સવાલનો આમાં સમાવેશ કર્યો છે ઉમાબેન ઈ કયો?
દનસંગભાઈ, અત્યાર સુધી કપાસના પાકના રોગ અને ઈયળના ઉપાયની જે ચર્ચા કરી ને એ માટે સવાલ પૂછ્યા હતા જૂનાગઢ જિલ્લાના કેશોદથી શ્રી હમીરભાઈ, શ્રી ડાયાભાઈ, શ્રી રાશીભાઈ, શ્રી બાબુભાઈ અને શ્રી વિરમભાઈએ, તથા જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ગામ વાવડીના શ્રી કરશનભાઈ વશરામભાઈ સોનારાય.
ભાઈઓ, તમારી મૂંઝવણનો ઉકેલ તો મળી ગયો ને? હે, મને ખાતરી છે કે ચોક્કસ મળી જ ગયો હશે.
એવા જ આપણા નિયમિત શ્રોતા મિત્ર છે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગામ સોનાપરીના શ્રી ધીરુભાઈ નાનજીભાઈ પરમાર.
તે એમણે વળી કઈ નવી માહિતી પૂછાવી છે?
હા, એમણે પૂછ્યું છે કે ચોમાસુ ગુવારમાં ખાસ ફાલ આવતો નથી તો શું કરવું?
તો એમાં તો પોષક તત્વોની જ ઉણપ હશે ને?
હા, લગભગ એવું જ હશે. ચોમાસુ ગુવારને એકરે 10 કિલો નાઇટ્રોજન અને 15-15 કિલો ફોસ્ફરસ તથા પોટાશની જરૂર પડે છે.
1 એકરે 5 ટન દેશી સાણિયા ખાતર ઉપરાંત?
હા, દેશી ખાતર ઉપરાંત વળી પછી પણ જરૂર મુજબ પિયત આપવા પડે અને જમીનમાં પોષક તત્વોની ઉણપ દેખાય તો હાઇઝિંક જેવું સૂક્ષ્મ પોષક તત્વોનું મિશ્રણ પંપમાં પણ છાંટી શકાય.
વાહ 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 ભાઈ વાહ, આજ તો બાકી ઓલું કે છે ને
શું
એમ કોઠી ભરીને માહિતી મળી ગઈ.
હજી તો એક સવાલ બાગાયતને લગતો પણ છે દાનસંગભાઈ.
હા, તે એમાં હું માહિતી માંગી છે?
એમાં કેળના પાન પીળા પડીને સુકાઈ જવાની ફરિયાદ દૂર કરવા શું કરવું એ પૂછાવ્યું છે.
મને લાગે છે કે ઈ પણ ભૂખથી થતો જ રોગ હશે.
બિલકુલ સાચી વાત કરી. કેળ વાવતા તમામ મિત્રોને આપણે એ જ કહેવાનું છે કે લગભગ જુલાઈ મહિનાના અંતમાં જો થડના નીચેના ભાગના એકાદ પાનને પણ તમે જોયું હોત અને પ્રકાશ સામે રાખી તેનું નિરીક્ષણ કર્યું હોત તો તેમાં તમને પંચરંગી ધબ્બા દેખાયા હોત અને હાલ એમાં લાલ ટપકા પણ જોવા મળતા હશે.
પણ હવે એનો ઉપાય શું કરવો?
એનો પહેલો ઉપાય છે ખેતર સાફ રાખવાનો.
અને બીજો ઉપાય?
બીજા ઉપાયમાં વધારી રોગવાળા પાન કાતરથી કાપીને દૂર કર્યા પછી કાર્બેન્ડેઝિમ અને મેંગોઝેબ વાળી દવા છાંટવાનો. એમાં મોનોક્રોટોફોસ પણ મેળવી શકાય છે જેથી ઝીણી જીવાતને જલ્દી કાબુમાં લઈ શકાશે.
હવે જાણે રોગ અને જીવાતને કાબુમાં લઈ શકાશે, પણ ઘડિયાળના કાંટાને નહીં પકડી રાખી શકાય. એટલે તમે જે બોલતી વેબસાઈટની વાત કરવાના હતા એ કહી દો.
ધાનસંગભાઈ, ડીએસસી દ્વારા ખેડૂત ભાઈઓ બહેનોને ખેતી અને પશુપાલનને લગતી સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ મળે એ માટે આવી વ્યવસ્થા કરાઈ રહી છે અને હાલની ચકાસણી ચાલી રહી છે.
એટલે આ ચકાસણી કરવાય આખા ગુજરાતમાંથી ખેડૂત ભાઈઓ બહેનોને બોલાવવાના છે એમ?
હા, બિલકુલ બરાબર. આ માટે તમે ખેડૂત કે પશુપાલક હો એ જ પૂરતું છે. ઓછું ભણેલા કે અભણ ભાઈઓ બહેનો પણ ચકાસણી માટે આવવા માંગતા હોય તો એમને બધી સગવડ ડીએસસી પૂરી પાડશે.
પણ તો ગમે ઈ ટાણે ગમે ઈ આવશે.
ના 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 ના, એમ આડેધડ નહીં આવવાનું. આ મહિનાની 11મી થી 15મી તારીખ એટલે કે આવતા ગુરુવારથી સોમવાર સુધી એની ચકાસણી કરાશે. અને જે ભાઈઓ બહેનોને આવવું હોય એમણે ચાલુ દિવસે ડીએસસીના ફોન નંબર 0-27-17-235-995 પર કે પછી પરેશભાઈના મોબાઈલ નંબર 92-281-23-644 જોડીને પરેશભાઈ પાસે તેની અગાઉથી નોંધણી કરાવવાની રહેશે અને નક્કી કરેલા દિવસે જ આવવાનું રહેશે.
સમજાઈ ગયું, બરાબર સમજાઈ ગયું. ટૂંકમાં આવનારને આબા જવાના ભાડાની કે ખાવા પીવાની ચિંતા કરવાની જરૂર નથી. અને આ વાત મારી ગોડે બીજા ખેડૂત ભાઈ બહેનોને સમજાઈ ગઈ હશે.
પણ આગળ કરીએ ચર્ચા સમજાય છે કે નહીં એ જાણવું પડશે.
એમાં હું પૂછો સવાલ એટલે ફટાફટ જવાબ હાજર.
હા તો મિત્રો તૈયાર, લખો આજનો 84મા કાર્યક્રમનો સવાલ. લશ્કરી ઈયળોને કાબુમાં લેવા જંતુનાશક દવા સિવાય બે સહેલા ઉપાય કયા છે?
પપ્પા સવાલ બરાબર લખી લીધો કે નહીં? હે, સાંભળો ફરી બોલું છું.
બોલો બોલો.
લશ્કરી ઈયળોને કાબુમાં લેવા જંતુનાશક દવા સિવાય બીજા બે સહેલા ઉપાય કયા છે?
અને હવે 80મા કાર્યક્રમના સવાલનો સાચો જવાબ આપનારામાંથી ડ્રોમાં ઇનામ વિજેતા બનેલા બે મિત્રોના નામ. મિત્રો 151 રૂપિયાનું બીજું ઇનામ જીતે છે રાજકોટ જિલ્લાના લાઠી પ્લોટ શેરી ઉપલેટાના મુકેશભાઈ છનાભાઈ. દાનસંગભાઈ, આ પહેલા ઇનામના વિજેતાના નામની જાહેરાત તમે કરો.
હા હા, લાવ લાવ. હા તો ભાઈઓ બહેનો, 251 રૂપિયાનું ઇનામ જીતી જનારા ભાગ્યશાળી છે સુરેન્દ્રનગર જિલ્લાના સુડા તાલુકાના ગામ રંગપુરના રવિભાઈ કાળુભાઈ.
મિત્રો તમને બંનેને ખૂબ 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 અભિનંદન.
અને આવી જાગૃતિ દેખાડનારા હંધાઈને પણ ધન્યવાદ દઈ એટલા ઓછા છે.
મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી ડીએસસી અને સજ્જતા સંઘ જ્યારે આવી જહેમત ઉઠાવી રહ્યા હોય ત્યારે આપણી પણ ફરજ બને છે કે આપણે સૌ આધુનિક ખેતી માટે સજ્જ બનીએ અને વિકટમાં વિકટ સંજોગોમાં પણ ખેતીને પોષણક્ષમ બનાવીએ. એ જ આજનો સંદેશ છે.
હાસું હાસું હાવ હાસું. એ આ સંદેશને કાયમ હૈયે રાખજો અને એવા જ હૈયામાં રાખજો સજ્જતા સંઘને ને ડીએસસી ને. આવતા ગુરુવારે ભૂલ્યા વિના બેહી જાજો રેડિયા ફરતા. એટલી ભલામણ આયરે અટાણે કહી દેવી છે.
નમસ્તે, આવજો.